સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 77, પ્રસારણ તારીખ 17 જુલાઈ 2008.
જગદીશભાઈ, પશુપાલન ની તો ખરેખર ઘણી કાળજી લેવી પડે એમ લાગે છે.
હાજી, ચોક્કસ.
કારણ કે ખેતીની સાથે અત્યારે તો એની પૂરક આવક મળે જ.
જરૂર જરૂર.
લાલ,
હા,
કાર્યક્રમનો સમય થઈ ગયો. હવે ખેડૂત ભાઈ બહેનોને નમસ્તે કહીએ એટલે ખેતીની સાથે પશુપાલનની પણ વાત શરૂ થાય.
અરે હા, સમય થઈ ગયો નહીં. નમસ્તે ખેડૂત મિત્રો, તમને અને તમારા વતી ફરી વાર આપણા પશુ નિષ્ણાત જગદીશભાઈ ને પણ નમસ્તે. નમસ્તે
પશુપાલક મિત્રો.
જગદીશભાઈ, પશુપાલન જેવો પૂરક વ્યવસાય તકલીફના સમયે કેવો કામ આવે છે એ આવા સમયે જ ખબર પડે.
સમયસર પૂરતો વરસાદ આવે, રોગ કે જીવાતનો ઉપદ્રવ થાય નહીં તો ખેતીમાં કશી તકલીફ નથી થતી. પણ આ ચોમાસામાં અત્યાર સુધી બન્યું એમ મેઘરાજા ક્યાંક રીસાઈ જાય ને, ક્યાંક ખૂબ રીઝી જાય ને, તો પાક સારો નહીં ઉતરવાની ભીતિ વધી જાય છે.
અને એટલે જ આજે પશુપાલનની વાત કરતા પહેલા મારે ખેડૂત ભાઈઓ બહેનોને એ જ કહેવું છે કે કદી એક પાક ઉપર આધાર રાખીને જોખમ ખેડવું નહીં.
એ તો આપણે સંમેલનમાં વાત કરી દીધી ને.
જે તે મોસમમાં થઈ શકે એમ હોય એવા 2-3 પાક વાવવાનું આયોજન અગાઉથી જ કરી રાખવાનું.
બિલકુલ બરાબર છે. મને તો 2 જ ઉદાહરણ યાદ આવે છે. ઇઝરાયલમાં બધો મળીને માંડ 5-10 ઇંચ વરસાદ પડે છે.
ઓહો.
અને છતાં ત્યાંની મહેનતુ, બુદ્ધિશાળી ને નિષ્ઠાવાન પ્રજા તમામ પ્રકારના પાક ઉગાડે છે.
શું વાત,
પશુપાલન ઈ કરે છે. અને એવું જ અમેરિકાના ફ્લોરિડા રાજ્યનું છે. ત્યાં પણ કુલ મળીને આખી મોસમનો 20-25 ઇંચ જ વરસાદ થાય છે. હા, છતાં આજ સુધી ક્યારેય પાણીના અભાવે કોઈ પાક નિષ્ફળ ગયો નથી.
એમાં સૌથી મોટો ભાગ ભજવે છે વરસાદી પાણીનો સંગ્રહ, એટલે કે અનેક રીતે વોટર રિચાર્જિંગ.
બસ.
અને બીજું કારણ છે પાકની પસંદગી. કોઈ દિવસ એક પાક ઉપર આધાર નહીં જ રાખવાનો.
અને એવું સિંચાઈની જુદી જુદી પદ્ધતિઓનું, ટૂંકમાં પાણીની કેમ બચત થાય એના સતત નવા નવા પ્રયોગો કરતા જ રહીએ તો ચોમાસું દગો દે ત્યારે માથે હાથ મૂકીને બેસી રહેવાનો વારો ના આવે. બરાબર ને?
અરે હા, આવા જ નવા નવા પ્રયોગો કરતા પેલા સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ ઢવાણાના શ્રી લક્ષ્મણભાઈ હમીરભાઈ સોલંકીની વાત કરવાના હતા ને.
હા હા, એ સારું તે યાદ કરાવ્યું. જગદીશભાઈ, એમનું મેં અગાઉ કહ્યું એમ જ છે, ગામમાં મુખ્ય પાક કપાસ અને તલનો, પણ લક્ષ્મણભાઈ થોડાક વિસ્તારમાં અચૂક શાકભાજી ભાવે જેથી ખેતી ખર્ચ અને ઘર ખર્ચ જેટલી રકમ 2 જ મહિના પછી એકાંતરે દિવસે મળ્યા કરે. કો
એટલે કે એમણે ચાતર્યો છે
9 કિલો.
તો એમણે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમમાં અપાયેલી સલાહનો પૂરો અમલ કર્યો એમ ને?
હા તો આપણે એમના જ અવાજમાં સાંભળીએ એટલે થઈ જાય ખાતરી. સાંભળો.
હલો
લક્ષ્મણભાઈ, નમસ્તે.
નમસ્તે.
પહેલું તો તમારા જમીન કેટલી છે લક્ષ્મણભાઈ?
અમારે 33 વીઘા છે જમીન કુલ.
બરાબર. એટલે પિયત ની સગવડ છે?
હા, પિયત ની બોર છે. હા.
શું શું વાવો છો ખેતીમાં એ મને કહો.
અમે અત્યારે તો કપાસ નું વાવેતર છે.
બરાબર. બાકીના સમયે એટલે ઉનાળામાં અને શિયાળામાં શાકભાજી કરો છો?
હા, ભીંડા નું વાવેતર કરી છે વધારે.
બરાબર છે.
ટેટી નું વાવેતર કરી છે. ટેટી માધુરી આવે ને.
ભીંડો ને ટેટી. હા, તો ભીંડો પેલા કઈ રીતે કરતા હતા?
ભીંડું અમે પેલા છે ને આવું દેશી ખાતર, સેન્દ્રીય ખાતર એવું વાપરતા નહીં. અને ડીએપી અને યુરિયા સિવાય કોઈ ખાતર અમે ઉપયોગ કરતા નહીં, એટલે ઉત્પાદન પૂરતા પ્રમાણમાં મળતું નહીં અને દવાની કોઈ જાણકારી નહોતી. પણ હવે આ તમારી પાસેથી બધી માહિતી બધી મળી એટલે આપણે દવા અને સેન્દ્રીય ખાતર નો ઉપયોગ કરીએ એટલે ભીંડા નું ઉત્પાદન સારું.
એટલે મોલો મશીન ને કારણે ભીંડા નું ઉત્પાદન ઘટી જતું?
મોલો મસી, આ લીલી પોપટી અને મોલી મસી ને કારણે ઘણું ઘટી જતું એમ.
હા, તો એમાં સજ્જતા નો સંગ લાવે ખેતી માં રંગ કાર્યક્રમ ને કારણે તમને મોલો મશીન ને કાબુમાં લેવા શું શું તમે કર્યું?
હા, એના માટે અમે દવાનો છંટકાવ કર્યો. લીલી ઓલી ઈયળ આવે એના માટે તમે એન્ડોસલ્ફાન ની જે ભલામણ કરી હતી એના મેં 2 છંટકાવ કર્યા.
બરાબર.
તમે સફેદ માખી માટે ડાયમેથોએટ નામની જે દવા આવે ને 10 ટકા એનું અમે 2 છંટકાવ કર્યા એટલે એનાથી અમને સારું પરિણામ મળ્યું.
એના કારણે ભીંડાનું ઉત્પાદન કેટલું વધ્યું લક્ષ્મણભાઈ?
30% નો વધારો થયો. ગયા વર્ષ કરતા 30% નો વધારો થયો આ વર્ષે.
એટલે કેટલા વીઘામાં ભીંડો આવ્યો હતો?
7 વીઘા નો ભીંડો હતો મારે.
હા, એને ગયા વર્ષે ઉત્પાદન કેટલું થયું હતું?
એનું ઉત્પાદન અમારે 30,000 નો નફો વધ્યો હતો. આ વર્ષે 60,000 નો નફો વધ્યો છે.
બરાબર.
ખર્ચ મારે 40,000 નું થયું છે આ વર્ષે અને એને 60,000 નો નફો રહ્યો.
એટલે 1,00,000 રૂપિયા નો કુલ ભીંડો વેચાણ, એમાં 60,000 નો નફો રહ્યો.
40,000 નું ખર્ચ.
હવે આપડે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ તમે દર ગુરુવારે સાંભળો છો ખરા એમ?
હા, દર ગુરુવારે સાંભળો.
એમાં બીજી બધી વિગતો કઈ નોંધી રાખો છો, રેકોર્ડ કરી રાખો છો, શું કરો છો?
હા, હમણાંથી તો નોંધવાનું ચાલુ કર્યું છે. પેલા નોંધ તો નહોતું.
સરસ સરસ.
શ્રોતા મિત્રો ના પ્રોત્સાહન આપી આ કાર્યક્રમ સાંભળવાનું, અને ત્યાર પછી જે આ કાર્યક્રમ આવો એનો ઉપયોગ કરવાનો, એ બધી ભલામણ કરી.
એમાં જે માહિતી ટૂંકમાં આવે એમ કે બધાએ ઉપયોગ કરવો જોઈએ.
ઉપયોગ કરવાની ભલામણ કરું પણ હું છું, બધા જે મારા મિત્રો એને જાણ પણ કરું છું.
બરાબર છે, ચાલો આવજો. આભાર.
હા, ભલે.
વાહ વાહ, ખૂબ 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 અભિનંદન લક્ષ્મણભાઈ તમને અને તમારા જેવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર.
પણ હવે જગદીશભાઈ એમ કે છે કે આવા જ અભિનંદન આપણે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય અપનાવનારા ખેડૂત કે પશુપાલક મિત્રોને આપવા જોઈએ.
આપની વાત તો ખરી જ છે જગદીશભાઈ, પણ પશુ આખરે તો જીવતો જાગતો જીવ. સહેજ વાતાવરણ બદલાય કે તરત જ એના પર એની અસર પડે જ છે. તો આજે ખેડૂત મિત્રોને એ કોને કે ચોમાસાની ઋતુમાં દૂધાળા પશુઓને કઈ કઈ તકલીફો કે બીમારીઓ થઈ શકે છે?
ચોમાસાના સમયે પશુને આ મુજબની તકલીફો ખાસ જોવા મળતી હોય છે. પહેલા તો સામાન્ય રીતે ચોમાસાના સમય દરમિયાન પશુ ગાભણ જોવા મળતા હોય છે. આ પશુમાં કૃમિ વધુ પડતા જોવા મળતા હોય છે.
એટલે ગાભણું થાય ત્યારે કૃમિ વધારે થાય એમ?
હા. બીજું, સૂકોચારો એને ઓછો મળતો હોય છે. ચોમાસામાં પશુને ભેજવાળા વાતાવરણમાં કે ગંદકીમાં રાખવાના કારણે માખી, મચ્છર, ઈતરડી વધુ થતી જોવા મળે છે. તેમજ ચોમાસાની અંદર પશુઓની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થતી જોવા મળે છે.
એટલે આ ભેજને કારણે કે આમ જ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય?
નહીં, ખાસ કરીને આ ભેજના કારણે, વધારે
ગરમીને કારણે.
હા, વધારે પડતી ગરમીના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે.
બરાબર. તો હવે આપણા દૂધાળા પશુને ચોમાસામાં આવી તકલીફ કે બીમારી ન થાય એ માટે પશુપાલક મિત્રોએ કઈ કઈ તકેદારી રાખવી જોઈએ કે કાળજી લેવી જોઈએ એની જરા વાત કરો જગદીશ.
ચોમાસામાં પશુને રોગથી બચવા માટે આ મુજબની ખાસ કાળજી લેવી જોઈએ. પ્રથમ તો પશુને કૃમિ નાશક દવા જે છે એ 15-20 દિવસે આંતરે દિવસે પીવરાવી જોઈએ. તેમજ પશુને સંતુલિત અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ.
એટલે 15-20 દિવસે આપવાની કે આંતરે દિવસે આપવાની? 15-20 દિવસ સુધી.
એમાં મહિનાની અંદર 15-20 દિવસની વચ્ચે એને એકવાર કૃમિનાશક ડોઝ આપવો જરૂરી છે.
બરાબર.
તેમજ પશુને સંતુલિત અને પૌષ્ટિક ખોરાક આપવો
જોઈએ.
આપણી પાસે જો વધુ 2-3 પશુ હોય તો બીમાર પશુ જે છે તેને અલગ બાંધવું જોઈએ.
બરોબર, એટલે એને જુદું જ બાંધવું.
હાજી. આ ઉપરાંત સમયાંતરે પશુના મળ એટલે કે પોદરો જે થાય છે તેની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ. પશુ જે જગ્યાએ બાંધીએ છીએ તે જગ્યા વ્યવસ્થિત ઢાંકેલું હોવું જોઈએ. તેમજ ભેજ અથવા તો કાદવ નહીં હોવો જોઈએ.
એટલે એની ઉપર છાપરું હોવું જોઈએ.
જી હા,
કારણ કે જેથી વરસાદ ન પડે.
બિલકુલ બિલકુલ.
બરાબર.
અને પશુને તળાવની પાણીની આસપાસ નહીં ચરાવવું જોઈએ ખાસ કરીને.
એનું શું કારણ?
કારણ કે જયારે વરસાદી વાતાવરણ હોય છે ત્યારે તળાવની આસપાસ જે લીલો ચારો ઉગી નીકળતો હોય છે તેની અંદર કૃમિનું પ્રમાણ વધારે પડતું જોવા મળતું
હોય છે.
જી હા, એટલા માટે પશુને એવા જગ્યાએ સ્વચ્છ જગ્યાએ પાણીનું એને આપવાનું રાખવું જોઈએ.
અને સમતોલ આહારમાં એને શું શું, એટલે બીજી કઈ દવાઓ ઉમેરવાની કેવું ખરું?
એમાં પશુને અત્યારે વધારે પોષણની જરૂરિયાત હોય છે. એને સારી જાતનો લીલો ચારો તથા કઠોળ જેમ કે રજકો, ચોળા તથા ધાન્ય વર્ગ જેમ કે મકાઈ, જુવાર, બાજરી સરખા ભાગે કુલથી 20-25 કિલો દૈનિક આપવો જોઈએ, જે શરીરના વિકાસ માટે જરૂરી છે. તથા એને 25-30 ગ્રામ ક્ષાર મિશ્રણ આપવું પણ જોઈએ, જેથી કરીને જયારે અત્યારે ગાભણ છે પશુ તો એના અંદર રહેલા ગર્ભનો પણ સંપૂર્ણ વિકાસ સારો થઈ શકે.
બરાબર છે.
સગર્ભા પશુને વધારાના પોષણની જરૂર પડે છે જેથી શરીરના નિભાવ તથા બચ્ચાની વૃદ્ધિ માટે અને આગામી વેતરે વધુ દૂધ ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
તો આ માટે અગાઉથી કોઈ રસી આપી શકાય ખરી?
હા, આપી શકાય, પણ અત્યારે તે સમય નીકળી ગયો છે. પણ દરેક પશુપાલકે આપણા પશુને નિયમિત રસી મુકાવી જોઈએ.
એટલે ખરવામાં અસરની તો કઈક ઉનાળામાં, એટલે ક્યારે?
જી હા, ખાસ કરીને મે મહિનાની અંદર રસી મુકાવતા હોય છે.
જગદીશભાઈ, આ સમય એટલે મોટા ભાગના પશુને આપે કહ્યું એમ ઉદરમાં ગર્ભ મોટો થવાનો અને 1-2 મહિનામાં જ વિયાણનો સમય, ખરું કે નહીં?
જી.
તો પશુને પ્રસૂતિ સારી રીતે થાય અને બચ્ચું પણ તંદુરસ્ત આવે સાથે વિયાણ પછી પશુ ઝડપથી ગરમીમાં આવે એ માટે શું શું કરવું જોઈએ?
તે માટે શંકરભાઈ ખાસ કરીને પશુપાલકે જયારે પણ પશુ ગાભણ છે તે દરમિયાન એની જેમ આપણે બાળકની તકેદારી રાખીએ છીએ તેટલી તકેદારી રાખવી જરૂરી હોય છે. કેમ કે તે સમયે એક તો બચ્ચું જે એના શરીરમાં
ગર્ભમાં
મોટું થઈ રહ્યું છે તેને પૂરતા આહાર અને પોષણયુક્ત ખોરાકની જરૂરિયાત હોય છે. સાથે સાથે જે પશુ બચ્ચું આપવાનું છે તેને પણ વધુ કાર્ય કરવાની ક્ષમતા રહેતી હોય છે આ દરમિયાન. તો એવા સમયે પશુપાલકે એનો જે નિયમિત ખોરાક છે તેનાથી 20-25% ખોરાક એને વધુ આપવો જોઈએ, જેથી કરીને બચ્ચાનો પણ શારીરિક વિકાસ સારો થાય. આસાનીથી બચ્ચું જયારે સમયસર જયારે વિયાણ થાય ત્યારે કોઈ પણ જાતના મુશ્કેલી વિના તે બચ્ચું આવે, તે ઉપરાંત એની જે માતા છે એને પણ કોઈ જાતની બીમારી ન થાય,
તકલીફ ન
થાય. બિલકુલ.
અચ્છા, વિયાણ પછી કઈ ખાસ તકેદારી કે કાળજી લેવી જોઈએ ખરી?
વિયાણ પછી પણ એટલી જ તકેદારી ખાસ રાખવી જોઈએ, જેમ કે સમયસર એનો જો બગાડ ન નીકળ્યો હોય તો તે બગાડ પણ એનો નીકળી જવો જોઈએ, જેથી કરીને એનું જે ગર્ભધારણ કરવાની 2-3 મહિના પછીની જે પ્રક્રિયા છે તે સારી રીતે અને આસાનીથી ફળીફૂળ થઈ શકે.
એટલે કે પશુને આપણા કુટુંબના સભ્ય જેટલો જ પ્રેમ આપવો જોઈએ. જરા કે તકલીફ કે બીમારી જેવું જણાય તો આપના જેવા પશુ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ, ખરું કે
નહીં? એ માટે જગદીશભાઈ નો ફોન નંબર પણ મેં આજે નોંધી જ રાખ્યો છે અને હું ખેડૂત મિત્રોને પણ આપી દઉં.
હા બિલકુલ.
કે નંબર છે મિત્રો 94-276, ફરી પાછા 76-590, એટલે કે 596-00. દરેકે DSC ના કે ડોક્ટર પરાશરજીના ફોનની સાથે જ આ નંબર નોંધી રાખવાનો, ખરું કે નહીં? કારણ કે બીમારીમાં જ્યાં મિનિટોની કિંમત હોય ત્યારે વિલંબ કરવાનો જ નહીં. તો શું થાય કે DSCમાં તમે ફોન કરો, પછી અમે પછી જગદીશભાઈને ફોન કરીએ, જગદીશભાઈ તમને ફોન કરે, એના કરતા સીધો જગદીશભાઈને ફોન કરી શકાય, ખરું જગદીશભાઈ?
જી હા.
ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, એમના પશુને લગતી કોઈ પણ સલાહ માટે ગમે ત્યારે જગદીશભાઈને 94-276 ફરી 76-590 આ નંબર પર ફોન કરી શકે છે.
બિલકુલ સાચું.
પણ આજે સવાલનો જવાબ આપવા માટે DSCમાં ફોન કરે એ માટે ઇનામી સવાલ પૂછવાનો સમય થઈ ગયો.
એમ કરો, તમે સવાલ પૂછો એટલે પછી જાહેર કરી દઈએ 71-72 કાર્યક્રમમાં પૂછેલા સવાલનો સાચો જવાબ આપનારા મિત્રોમાંથી ડ્રોમાં વિજેતા થયેલા મિત્રોના નામ.
તો તૈયાર મિત્રો, લખો આજનો 77મા કાર્યક્રમનો ઇનામી સવાલ છે. ચોમાસામાં દુધાળા અને ગાભણ પશુને કઈ દવા ખાસ આપવી જોઈએ?
સવાલ ફરી બોલું છું મિત્રો, ચોમાસામાં દુધાળા અને ગાભણ પશુને કઈ દવા ખાસ યાદ કરીને આપવી જોઈએ?
અને હવે 71મા તથા 72મા કાર્યક્રમના સવાલનો સાચો જવાબ આપીને ડ્રોમાં ઇનામ જીતનારા મિત્રોના નામ.
દોસ્તો, 71મા કાર્યક્રમમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ મોરિયાના પ્રેમજીભાઈ દલરામભાઈ જોશી.
અને 251 રૂપિયાનું પ્રથમ ઇનામ મેળવે છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગામ ફીજાઈના શામળભાઈ ડાયાભાઈ પટેલ.
એ જ રીતે 72મા કાર્યક્રમમાં ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી 151 રૂપિયાના ઇનામના હકદાર બને છે પંચમહાલ જિલ્લાના ખાનપુર તાલુકાના ગામ લીમડાના ભારતસિંહ સમાભાઈ માલીવાડ.
તો 251 રૂપિયાનું પ્રથમ ઇનામ જીતી જાય છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મુકામ ભંગેરાના નિકુલ શિવરામભાઈ મઢવી.
દોસ્તો, તમને ચારેયને ઇનામ ખૂબ ખૂબ
ખૂબ મુબારક.
અન્ય તમામ ખેડૂત મિત્રોનો પણ
ખૂબ
ખૂબ આભાર.
હા મિત્રો, DSC અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે ગામે ગામ લક્ષ્મણભાઈ અને બીજા પ્રગતિશીલ મિત્રોની જેમ ખેડૂત અને પશુપાલક મિત્રો તૈયાર થઈ જાય.
બિલકુલ બરાબર.
ખેતીમાં અને પશુપાલનમાં પણ આપણે આધુનિક અભિગમ અપનાવીએ
અને તો ખેતીનો વ્યવસાય પણ એટલો જ વળતરરૂપ બનશે જેથી ભાવિ પેઢીને ખેતીમાં ટકી રહેવાનું પ્રોત્સાહન મળશે. ખેતીના બદલે નાની સૂની નોકરી કરીને ગુજરાન ચલાવવાની લાલચ નહીં થાય.
યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો આજ તો ઉદ્દેશ છે.
આમાં કશી જ તકલીફ હોય તો તેના ઉકેલ માટે, ખેતીને લગતા નવા કોઈ માર્ગદર્શન માટે કે સવાલના જવાબ માટે માત્ર આજે રાતના જ નહીં દિવસે પણ DSCના ફોન નંબર
0-27-17-235-995
ઉપર પરેશભાઈ કે વિકાસભાઈ મળશે જ.
વળી ડોક્ટર પરાશરાજીની જેમ પશુપાલનને લગતી કોઈ પણ સલાહ માટે પશુ નિષ્ણાત શ્રી જગદીશભાઈનો નંબર 94-276-76-590 વિના સંકોચે જોડી શકો છો
અને ફોન ઉપરાંત પત્ર પણ લખી શકો છો.
તો આજે આપ સૌ વતી શ્રી જગદીશભાઈ નો આભાર માનીને પડીએ છૂટા અને કહી દઈએ
નમસ્તે આવજો.